એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજની આપણી ચર્ચા એક એવા પ્રાચીન ગ્રંથ વિશે છે જે હજારો વર્ષોથી, ખબર છે, જ્ઞાનનો સ્ત્રોત રહ્યો છે. ઇચિંગ એટલે કે પરિવર્તનનું પુસ્તક.
હા,
આપણા સ્ત્રોતો કહે છે કે તે માત્ર આમ ભવિષ્ય ભાખવાનું સાધન નથી, પણ જીવનની જે અનિશ્ચિતતાઓ છે તેને સમજવા અને યુનો યોગ્ય નિર્ણયો લેવા માટેનું એક ગહન માર્ગદર્શક છે.
બિલકુલ. અને જુઓ ને, આજની દુનિયામાં જ્યાં પરિવર્તન જ એકમાત્ર સ્થિર બાબત લાગે છે, ત્યાં ઇચિંગની સુસંગતતા કદાચ પહેલા કરતાં પણ વધુ છે. તે આપણને શીખવે છે કે પરિવર્તન અંધાધૂન નથી હોતું, એમાં પણ એક લય છે, એક પેટર્ન છે.
અચ્છા.
અને જો આપણે એ પેટર્નને સમજી શકીએ તો આપણે જીવનના પ્રવાસ સાથે વધુ સારી રીતે તાલ મિલાવી શકીએ છીએ.
આ ગ્રંથ એટલે આપણને આંતરિક શાણપણ અને પરિસ્થિતિની ઊંડી સમજ તરફ લઈ જાય છે. તો ચાલો આજના આ સફરમાં આપણે ઇચિંગના શાણપણના મોતીઓને શોધીએ અને સમજીએ કે તે આપણા આધુનિક જીવન માટે શું અર્થ ધરાવે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ ગ્રંથનો કોઈ એક લેખક નથી, એમ કહેવાય છે. આપણા સ્ત્રોતો તેને વિવિધ લેખકોની કૃતિ ગણાવે છે. આ કેવી રીતે શક્ય બન્યું, થોડું સમજાવશો?
હા, અને એ જ ઇચિંગની અનોખી શક્તિ છે. મને લાગે છે તે કોઈ એક વ્યક્તિના મગજની ઉપજ નથી, પણ સદીઓ દરમિયાન કેટલી પેઢીઓના જ્ઞાન અને અનુભવનો સંગ્રહ છે. તેની શરૂઆત તો ક્યાંક દંતકથાઓમાં છુપાયેલી છે. સમ્રાટ ફુશી જેવા પૌરાણિક પાત્રો સાથે જોડાયેલી છે.
ફુશી,
હા, જેમણે પ્રકૃતિના નિરીક્ષણ, એમ કહેવાય છે કે કાચબાની ઢાલ પરના નિશાન અને આકાશના તારાઓ, એ બધું જોઈને મૂળભૂત પ્રતીકો એટલે કે 8 ત્રિગ્રામ, બાગુઆ જેને કહેવાય, તે તારવ્યા હતા.
ઓ વાવ. એટલે કે જ્ઞાનની શરૂઆત પ્રકૃતિને ઊંડાણપૂર્વક સમજવાથી થઈ, એ ખ્યાલ જ કેટલો સુંદર છે.
ખરેખર પછી સમય જતા, ઝો રાજવંશ દરમિયાન, લગભગ 3000 વર્ષ પહેલાની વાત છે આ.
હા,
રાજા વેન અને તેમના પુત્ર ડ્યુક ઓફ ઝો જેવા ઐતિહાસિક પાત્રોએ આ મૂળભૂત પ્રતીકોને વિસ્તાર્યા. તેમણે 64 હેક્સાગ્રામ એટલે કે 6 લીટીવાળા પ્રતીકો, એની રચના કરી અને દરેક પરિસ્થિતિ માટે માર્ગદર્શન અને સમજૂતી ઉમેરી. અને કહેવાય છે કે રાજા વેને આ કામ જેલમાં હતા ત્યારે કર્યું.
અચ્છા, જેલમાં.
હા, જે પોતે જ યુ નો પ્રતિકૂળતાને શાણપણમાં બદલવાનું એક પ્રતીક છે.
બરાબર. અને પછી તેમાં કન્ફ્યુશિયસ અને તેમના અનુયાયીઓનું યોગદાન જોડાયું. એમણે તો આને એક નવું જ દાર્શનિક સ્તર આપ્યું, ખરું ને?
બરાબર. કન્ફ્યુશન વિચારધારાએ 10 પાંખો 10 વિંગ્સ તરીકે ઓળખાતા ભાષ્યો ઉમેર્યા. આનાથી ઇચિંગ માત્ર ભવિષ્ય કથન માટેના ઓરેકલમાંથી એક ગહન નૈતિક, દાર્શનિક અને બ્રહ્માંડ વિજ્ઞાનના ગ્રંથમાં પરિવર્તિત થયો.
એટલે જ એમાં આટલી બધી વિવિધતા છે.
હા, એટલે જ તેમાં આપણને શામનવાદી મૂળ દેખાય, તાઓવાદી પ્રકૃતિવાદ દેખાય અને કન્ફ્યુશન નીતિશાસ્ત્ર, એમ વિવિધ વિચારધારાઓનો સંગમ જોવા મળે છે. તેની સત્તા કોઈ એક વ્યક્તિમાંથી નથી આવતી, પણ આ હજારો વર્ષોના સંચિત અને સ્તરવાળા જ્ઞાનમાંથી આવે છે.
તો આટલો લાંબો ઇતિહાસ અને આટલા બધા લોકોનું યોગદાન, આ પુસ્તકનો કેન્દ્રીય વિચાર શું છે? શું કહેવા માંગે છે આ પુસ્તક?
મૂળભૂત રીતે ઇચિંગ પરિવર્તન, જેને ચીની ભાષામાં યી કહેવાય છે, એને સમજવા અને તેની સાથે આમ સુમેળ સાધવા માટેની માર્ગદર્શિકા છે.
પરિવર્તન.
હા, તેનો મુખ્ય સિદ્ધાંત એ છે કે બ્રહ્માંડમાં બધું જ સતત બદલાતું રહે છે, પણ આ પરિવર્તન એ અસ્તવ્યસ્ત કે યાદૃચ્છિક નથી.
અચ્છા.
તે ચોક્કસ પેટર્ન અને લયને અનુસરે છે, જેમ ઋતુઓ બદલાય છે, દિવસ પછી રાત આવે છે.
એમ એટલે કે જો આપણે આ પેટર્નને, જે ઇચિંગના 64 હેક્સાગ્રામ દ્વારા સાંકેતિક રીતે રજૂ થાય છે, તેને સમજી શકીએ તો આપણે અત્યારે ક્યાં ઊભા છીએ અને કઈ દિશામાં જઈ રહ્યા છીએ તે વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ, એવું કહેવા માંગો છો?
તદ્દન સાચું. જો ઇચિંગ ભવિષ્યની કોઈ ગેરંટી નથી આપતો, ચોક્કસ આગાહી નથી કરતો, કારણ કે ભવિષ્ય નિશ્ચિત નથી.
બરાબર.
પણ તે વર્તમાન ક્ષણનું એક ઊંડાણપૂર્વકનું ચિત્ર રજૂ કરે છે. આપણી આસપાસ કઈ શક્તિઓ કામ કરી રહી છે, કયા પડકારો છે, કઈ તકો છે, તે આપણને પરિસ્થિતિની ગતિશીલતા સમજવામાં મદદ કરે છે. જેથી આપણે વધુ સજાગ રહી શકીએ અને યુનો સારા નિર્ણયો લઈ શકીએ.
અને આ બધી સમજણની ચાવી પેલી યિન અને યાંગના સિદ્ધાંતમાં રહેલી છે, ખરું ને?
હા, એ પાયામાં છે. સમગ્ર ઈચિંગનું તંત્ર યિન અને યાંગ આ બે મૂળભૂત પૂરક શક્તિઓ પર જ આધારિત છે.
એ શું છે બરાબર યિન અને યાંગ?
યાંગ એટલે સળંગરેખા, એન એ સક્રિય સર્જનાત્મક પ્રકાશ પુરુષોત્વ જેવી ઉર્જા છે.
ઓકે.
જ્યારે યિન એટલે તૂટેલી રેખા, એ ગ્રહણશીલ પોષક અંધારું સ્ત્રીત્વ જેવી ઉર્જા છે. પણ મહત્વનું એ છે કે આ બંને વિરોધી નથી, એ એકબીજાના પૂરક છે. જાણે નૃત્ય કરતા બે સાથી હોય ને એવા, જેમના સંતુલનથી જ આખી સૃષ્ટિ ચાલે છે. દરેક પરિસ્થિતિ, દરેક ક્ષણ આ બે ઉર્જાઓનું એક અનોખું મિશ્રણ હોય છે.
અને આ જ યિન યાંગ રેખાઓના સંયોજનથી પછી ત્રિગ્રામ અને હેક્ઝાગ્રામ બને છે, જે અલગ અલગ પરિસ્થિતિઓનું વર્ણન કરે છે. ઇચિંગ સાથે કામ કરવાની જે પ્રક્રિયા છે એ પણ રસપ્રદ છે, જેમાં સિક્કા કે પેલી યારોસ્ટિકનો ઉપયોગ થાય છે એમ સાંભળ્યું છે.
હા, પરંપરાગત રીતે યેરોની લાંબી દાંડીઓ વપરાતી. અત્યારે સામાન્ય રીતે 3 સિક્કા ઉછાળીને પ્રશ્ન પૂછનારની જે વર્તમાન સ્થિતિ છે તેને અનુરૂપ હેક્ઝાગ્રામ નક્કી કરવામાં આવે છે. આ પ્રક્રિયા માત્ર કોઈ નસીબનો ખેલ નથી, પણ તે પ્રશ્નકર્તાને પોતાની અંદર જોવામાં, પોતાની અંતરદૃષ્ટિ સાથે જોડાવામાં અને પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. અને પરિણામે જે હેક્ઝાગ્રામ મળે અને એના લખાણો તે ક્ષણ માટે માર્ગદર્શન પૂરું પાડે છે.
ચાલો હવે ઈ ચિંગની રચના અને તેના મુખ્ય ભાગો પર થોડી વધુ નજર કરીએ. આપણે વાત કરી યિન અને યાંગની, જે મૂળભૂત રેખાઓ છે, એમાંથી પછી શું બને છે?
હા, તો આ યિન અને યાંગ રેખાઓના 3-3ના સમૂહથી 8 મૂળભૂત પ્રતીકો બને છે. એને ત્રિગ્રામ અથવા બાગુઆ કહેવાય છે.
8 ત્રિગ્રામ.
હા, દરેક ત્રિગ્રામ પ્રકૃતિની એક મૂળભૂત શક્તિ દર્શાવે છે, જેમ કે સ્વર્ગ, પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, ગર્જના, પર્વત, સરોવર. પછી કુટુંબિક સંબંધ પણ બતાવે, પિતા, માતા, પુત્રો, પુત્રીઓ. અને એક મુખ્ય ગુણ પણ હોય, સર્જનાત્મક, ગ્રહણશીલ, જોખમી, વળગેલું વગેરે.
ઓ,
આ 8 ત્રિગ્રામ છે ને એ ઈચિંગની સાંકેતિક ભાષાના મૂળાક્ષરો જેવા છે એમ સમજો.
બરાબર. અને આ 8 મૂળાક્ષરોને જોડીને પછી 64 શબ્દો એટલે કે હેક્ઝાગ્રામ બને છે, જે ઈચિંગનો મુખ્ય ભાગ છે.
બરાબર કહ્યું. દરેક હેક્ઝાગ્રામ 2 ત્રિગ્રામથી બનેલો હોય, એક ઉપર એક નીચે, એટલે કુલ 6 રેખાઓ થઈ.
6 રેખાઓ.
પરિસ્થિતિઓ અથવા પ્રક્રિયાઓનું સાંકેતિક ચિત્રણ એમાં આવી જાય. સફળતા, નિષ્ફળતા, સંઘર્ષ, શાંતિ, શરૂઆત, અંત, બધું જ.
તો દરેક હેક્સાગ્રામ સાથે જે લખાણ જોડાયેલું છે એ આપણને શું માહિતી આપે છે? શું એમાં ખાલી ભવિષ્યવાણી હોય છે?
ના ના, ખાલી ભવિષ્યવાણી નહીં, એમાં ઘણું બધું હોય છે. સામાન્ય રીતે 4 મુખ્ય ભાગ હોય છે દરેક હેક્સાગ્રામ માટે.
4 ભાગ?
હા.
કયા કયા?
પહેલું, હેક્સાગ્રામનું નામ અને પ્રતીક, જે પરિસ્થિતિનો સારાંશ આપે. બીજું, નિર્ણય, જજમેન્ટ. એ એક સંક્ષિપ્ત કાવ્યાત્મક ફકરો હોય જે પરિસ્થિતિનો એકંદર અર્થ અને મુખ્ય સલાહ આપે. ત્રીજું, છબી, ઇમેજ. એ હેક્સાગ્રામ બનાવતા 2 ત્રિગ્રામના કુદરતી પ્રતીકવાદ પરથી નૈતિક કે વ્યવહારુ પાઠ શીખવે, જેમ કે પર્વત નીચે પાણી હોય તો શું સમજવું, અને ખાસ કરીને શ્રેષ્ઠ વ્યક્તિ એ કેવી રીતે વર્તવું જોઈએ એની સલાહ હોય.
અને ચોથું
છે રેખા લખાણો.
આ રેખા લખાણો શું છે એ થોડું સમજાવો.
જુઓ, દરેક હેક્સાગ્રામમાં 6 રેખાઓ હોય છે, બરાબર? નીચેથી ઉપર ગણવાની. આ દરેક રેખા પરિસ્થિતિના વિકાસના જુદા જુદા તબક્કાઓ અથવા તો પાસાઓ દર્શાવે છે. દરેક રેખાનું પોતાનું અલગ લખાણ હોય છે, જે તે ચોક્કસ સ્થિતિમાં શું કરવું જોઈએ અથવા શું થઈ રહ્યું છે તે સમજાવે છે.
એટલે દરેક લાઇનનું પોતાનું મહત્વ છે.
હા, અને જ્યારે સિક્કા ઉછાળવાથી તો એ રેખા બદલાતી, ચેન્જિંગ લાઇન તરીકે આવે, ત્યારે તેનું લખાણ ખાસ મહત્વનું બને છે. કારણ કે તે પરિસ્થિતિની ગતિશીલતા અને તેના સંભવિત પરિવર્તન તરફ ઇશારો કરે છે.
અચ્છા.
અને તે બીજા હેક્સાગ્રામ તરફ પણ નિર્દેશ કરે છે, જે દર્શાવે છે કે પરિસ્થિતિ કઈ દિશામાં વિકસિત થઈ શકે છે.
ચાલો એક ઉદાહરણ લઈએ તો વધુ સ્પષ્ટ થાય. ધારો કે હેક્સાગ્રામ 11, તાઈ એટલે કે શાંતિ, જે ખૂબ જ શુભ મનાય છે એમ કહેવાય છે. તેમાં શું હોય?
હા, હેક્સાગ્રામ 11, એમાં નીચે સ્વર્ગ ત્રિવાણ અને ઉપર પૃથ્વી ત્રિવાણ, એ સંવાદિતા, સમૃદ્ધિ અને મુક્ત પ્રવાહનો સમય દર્શાવે છે. તેનો નિર્ણય તરાજ એવું કહે કે નાનું જાય છે, મોટું આવે છે, શુભ શુકન, સફળતા. પછી એની છબી એટલે પૃથ્વી અને સ્વર્ગનો સંયોગ, એના પરથી શ્રેષ્ઠ વ્યક્તિ માટે સલાહ હોય કે સંપત્તિનું યોગ્ય વિતરણ કરવું, લોકોનું કલ્યાણ કરવું.
બરાબર.
અને એની છરે છ રેખાઓ આ શાંતિના તબક્કાના જુદા જુદા પાસાઓ વર્ણવે, જેમ કે સંવાદિતા કેવી રીતે જાળવવી અથવા તેનો વિસ્તાર કેવી રીતે કરવો.
અને આનાથી બિલકુલ ઉલટું હેક્ઝાગ્રામ 12 પી એટલે કે સ્થિરતા, જેમાં ઉપર સ્વર્ગ અને નીચે પૃથ્વી હોય, એમાં સલાહ અલગ હશે, ખરું ને?
ચોક્કસ. એ સ્થગિતતા, અવરોધ અને ગેરસમજણોનો સમય દર્શાવે છે, એટલે ત્યાં સલાહ હશે કે ભાઈ પાછા હટો, ખોટા લોકો સાથે ભળો નહીં અને પોતાના સિદ્ધાંતોને વળગી રહો.
એટલે દરેક હેક્ઝાગ્રામ પરિસ્થિતિનું નિદાન કરે અને તે મુજબનું માર્ગદર્શન આપે.
બરાબર. અને યાદ રાખો, આ 64 હેક્ઝાગ્રામ જીવનની લગભગ દરેક સ્થિતિને આવરી હે છે. પછી તે શરૂઆતમાં મુશ્કેલી હોય હેક્સ 3, કે સંઘર્ષ હોય હેક્સ 6, કે પછી ક્રાંતિ હોય હેક્સ 49. દરેક માટે કંઈક ને કંઈક માર્ગદર્શન છે.
અને આ બધાની ઉપર પેલી 10 પાખો છે જે કન્ફ્યુશિયસના ભાષ્યો છે, એનું શું મહત્વ છે?
હા, એ ખૂબ મહત્વના છે. તે આ મૂળ લખાણોને વધુ ઊંડાણ અને દાર્શનિક સમજ આપે છે. તે હેક્ઝાગ્રામ, ત્રિગ્રામ અને રેખાઓના સાંકેતિક અર્થ, નૈતિક સૂચિતાર્થો અને બ્રહ્માંડ સાથેના તેમના સંબંધની વિસ્તૃત ચર્ચા કરે છે. આ ભાષ્યો જ ઈચિંગને માત્ર એક ઓરેકલથી ઉપર ઉઠાવીને શાણપણના એક કાલાતીત ગ્રંથ તરીકે સ્થાપિત કરે છે, એમ કહી શકાય.
આટલી ઊંડી ચર્ચા પછી જો આપણે ઈચિંગના મુખ્ય સંદેશાઓને તારવવા હોય, જે આપણા રોજિંદા જીવનમાં, ખાસ કરીને આપણા ભારતીય સંદર્ભમાં ઉપયોગી થઈ શકે, તો તે કયા કયા ગણાવી શકાય?
મને લાગે છે કે સૌથી પહેલો અને મૂળભૂત સંદેશ છે પરિવર્તનની અનિવાર્યતા અને તેની પેટર્નની સ્વીકૃતિ. જો આપણે બધા જીવનમાં બદલાવ અનુભવીએ છીએ, કારકિર્દીમાં, સંબંધોમાં, આરોગ્યમાં, સમાજમાં, બધે જ.
હા, એ તો છે જ.
ઇચિંગ કહે છે કે આનો પ્રતિકાર કરવાને બદલે તેની પેટર્નને સમજવાનો પ્રયાસ કરો. ક્યારે આગળ વધવાનો સમય છે, ક્યારે પાછળ હટવાનો, ક્યારે સ્થિર રહેવાનો. આ સમજણ આપણને જીવનના ઉતાર ચઢાવને વધુ શાંતિથી નેવિગેટ કરવામાં મદદ કરે છે.
બીજો મહત્વનો મુદ્દો પેલું યિન અને યાંગનું સંતુલન, ખરું?
બરાબર. આપણા જીવનમાં સતત ક્રિયાશીલતા યાંગ અને નિષ્ક્રિયતા અથવા આરામ યિન વચ્ચે એક જાતનો તણાવ રહે છે. આપણે હંમેશા કરતા રહેવા માંગીએ છીએ.
હા, દોડતા જ રહીએ છીએ.
પણ ઈચિંગ યાદ અપાવે છે કે ગ્રહણશીલતા, સાંભળવું, રાહ જોવી, આરામ કરવો એટલે કે યિન પણ એટલું જ મહત્વનું છે. સાચું શાળપણે એ જાણવામાં છે કે ક્યારે કઈ ઊર્જાની જરૂર છે. પછી તે વર્ક લાઇફ બેલેન્સ હોય કે સંબંધોમાં આપવા લેવાનું સંતુલન, આ સિદ્ધાંત બધે જ લાગુ પડે છે.
આ બહુ મહત્વનું છે.
ત્રીજું, સમયનું મહત્વ, ટાઈમિંગ. દરેક વસ્તુ માટે એક યોગ્ય સમય હોય છે. કોઈ કામ સફળ થશે કે નહીં તે ખાલી પ્રયત્ન પર નહીં, પણ તે યોગ્ય સમયે કરવામાં આવ્યું છે કે નહીં તેના પર પણ આધાર રાખે છે.
એટલે વુ વેઈની વાત.
હા, ઈચિંગ વુ વેઈની વાત કરે છે, એટલે કે પ્રયત્નહીન ક્રિયા અથવા કુદરતી પ્રવાહ સાથે કાર્ય કરવું. આનો અર્થ આળસુ થવું એવો નથી.
ના ના.
પણ બિનજરૂરી સંઘર્ષ ટાળીને પવનની દિશામાં સડ ફેરવવા જેવું છે. ક્યારેક ઓછો પ્રયત્ન વધુ પરિણામ આપે છે, જો સમય યોગ્ય હોય તો.
ચોથો સંદેશ, મને લાગે છે કે આત્મસુધારણા પર ભાર છે. ઇચિંગ વારંવાર શ્રેષ્ઠ વ્યક્તિ જુનઝીનો ઉલ્લેખ કરે છે અને સલાહ આપે છે કે ભાઈ, બાહ્ય પરિસ્થિતિઓને સુધારતા પહેલા પોતાની જાતને સુધારવી જરૂરી છે.
બિલકુલ.
અખંડિતતા, નમ્રતા, ધીરજ, શાણપણ જેવા ગુણો કેળવવા એ જ સાચી સફળતાનો પાયો છે. આ આપણા વ્યક્તિગત વિકાસ અને નૈતિક જવાબદારી પર ભાર મૂકે છે.
અને પાંચમો, કદાચ આ બધાનો સાર કહી શકાય, કુદરતી ક્રમ, તાઓ સાથે સુમેળ સાધવો. ઇચિંગ માને છે કે બ્રહ્માંડમાં એક કુદરતી વ્યવસ્થા અને પ્રવાહ છે. જ્યારે આપણા કાર્યો અને નિર્ણયો આ મોટા પ્રવાહ સાથે સુસંગત હોય છે, ત્યારે જીવન સરળ અને વધુ અર્થપૂર્ણ બને છે. આનો અર્થ ભાગ્યવાદી બનવું એવો નથી, પણ આપણી મર્યાદાઓ અને શક્યતાઓને સમજીને બ્રહ્માંડની લય સાથે તાલ મિલાવીને જીવવું.
ઈચિંગના લખાણો ખૂબ કાવ્યાત્મક અને ગહન વિચારોથી ભરેલા છે એવું લાગે છે. ચાલો કેટલાક એવા વિચારો કે પંક્તિઓ પર નજર કરીએ જે આપણને પ્રેરણા આપી શકે. શું કહો છો?
ચોક્કસ. દાખલા તરીકે હેક્સાગ્રામ 1 સર્જનાત્મકના નિર્ણયમાં કહેવાયું છે, સર્જનાત્મક ઉત્કૃષ્ટ સફળતા લાવે છે, દ્રઢતા દ્વારા આગળ વધે છે. આનો અર્થ એ કે ફક્ત શક્તિ કે ક્ષમતા હોવી પૂરતું નથી, પણ તે શક્તિનો સતત અને નૈતિક રીતે ઉપયોગ કરવો જરૂરી છે. સાચી સફળતા માટે દ્રઢતા અને સદાચાર અનિવાર્ય છે.
અને તેની છબીમાંથી પણ એક ખૂબ જ સશક્ત વિચાર મળે છે. સ્વર્ગની ગતિ શક્તિશાળી છે, આથી શ્રેષ્ઠ માણસ પોતાને મજબૂત અને અથાક બનાવે છે.
હા, બહુ સરસ છે.
જેમ પ્રકૃતિ અવિરતપણે કાર્યરત અને સ્થિતિસ્થાપક છે, તેમ આપણે પણ આંતરિક શક્તિ કેળવવી જોઈએ અને પડકારો સામે અડગ રહેવું જોઈએ. પ્રકૃતિ પાસેથી શીખવાની આ વાત ખરેખર પ્રેરણાદાયક છે.
એ જ રીતે હેક્સાગ્રામ 2 ગ્રહણશીલનો નિર્ણય કહે છે. ગ્રહણશીલ ઉત્કૃષ્ટ સફળતા લાવે છે, ઘોડીની દ્રઢતા દ્વારા આગળ વધે છે. અહીં સફળતા આક્રમકતાથી નથી મળતી, પણ નમ્રતા, સમર્પણ અને ધૈર્યથી મળે છે. ઘોડી શક્તિશાળી હોવા છતાં સૌમ્ય અને આધાર આપનારી હોય છે. આ ગુણોની શક્તિને ઓછી ન આંકવી જોઈએ.
મને એક બીજો વિચાર બહુ ગમ્યો જે હેક્સાગ્રામ 24 પાછા ફરવુંમાં જોવા મળે છે. ભૂલો સુધારીને પાછા ફરવાથી શુભ થાય છે. આ કેટલી આશાસ્પદ વાત છે.
હા, ખરેખર.
ભૂલો એ અંત નથી, પણ જો આપણે તેમાંથી શીખીને સાચા માર્ગે પાછા વળીએ તો નવી શરૂઆત શક્ય છે. તે પછતાવો અને સુધારણાના મહત્વ પર ભાર મૂકે છે.
અને ખૂબ જ વ્યવહારુ સલાહ, જે પેલું મહાન ભાષ્ય છે એમાંથી આવે છે. કાર્ય કરતા પહેલા વ્યક્તિએ પોતાને વ્યવસ્થિત કરવું જોઈએ.
આહા, આ તો બહુ જ સાચી વાત છે.
કોઈ પણ મોટું પગલું ભરતા પહેલા આંતરિક તૈયારી, સ્પષ્ટતા અને આયોજન કેટલું જરૂરી છે. અડધી પડધી તૈયારી સાથે શરૂ કરેલું કામ ઘણીવાર ગૂંચવાડો અને નિષ્ફળતા જ લાવે છે.
આ બધા સિદ્ધાંતો અને વિચારો જાણવા ખૂબ રસપ્રદ છે, પણ આપણા શ્રોતાઓ કદાચ વિચારતા હશે કે આ પ્રાચીન જ્ઞાનને આજના જીવનમાં, વ્યવહારમાં કેવી રીતે ઉતારી શકાય, કોઈ નક્કર રીતો?
હા, તેની ઘણી બધી શક્યતાઓ છે. જુઓ, નિર્ણય લેવાની પ્રક્રિયામાં ઈચિંગ ખૂબ મદદરૂપ થઈ શકે છે.
જેમ કે
કારકિર્દીમાં મોટો ફેરફાર કરવો છે કે નવો વ્યવસાય શરૂ કરવો છે, આવા સમયે ઈચિંગની સલાહ લઈને આપણે સમજી શકીએ કે ભાઈ, વર્તમાન સંજોગો આ પગલાં માટે અનુકૂળ છે કે કેમ, કઈ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે, કયા પડકારો આવી શકે છે, તે આપણને ક્યારે કાર્ય કરવું તેની સમજ આપે છે.
અને વ્યવસાય અને નેતૃત્વમાં પણ તે ઉપયોગી થઈ શકે.
હા, કેમ નહીં. બજારના ઉતાર ચઢાવ એટલે કે ચક્રને સમજવા માટે, ટીમ મેનેજમેન્ટમાં પેલો વુવેઈનો સિદ્ધાંત અપનાવીને ટીમને સશક્ત કરવી, બળજબરીને બદલે પ્રભાવથી નેતૃત્વ કરવું, આ બધી બાબતોમાં ઈચિંગના સિદ્ધાંતો ચોક્કસ માર્ગદર્શન આપી શકે છે.
અને સંબંધો વિશે શું?
સંબંધોમાં પણ તેની ભૂમિકા મહત્વની છે. બીજા વ્યક્તિના દૃષ્ટિકોણને સમજવો, ક્યારે બોલવું અને ક્યારે સાંભળવું, ક્યારે પોતાની વાત પર અડગ રહેવું અને ક્યારે સમાધાન કરવું, આ બધું સમય અને પરિસ્થિતિ પર નિર્ભર કરે છે, ખરું ને?
હા, બરાબર.
ઈચિંગ આપણને આ સૂક્ષ્મ સંતુલન જાળવવામાં મદદ કરી શકે છે, જેથી ગેરસમજ અને સંઘર્ષ ટાળી શકાય.
અને વ્યક્તિગત વિકાસ અને માનસિક શાંતિ માટે આજકાલ તણાવ અને ચિંતા ખૂબ સામાન્ય છે, એમાં કઈ રીતે મદદરૂપ થાય?
ચોક્કસ. જુઓ, પરિવર્તનને જીવનના એક સ્વાભાવિક ભાગ તરીકે સ્વીકારવાથી જ ઘણી ચિંતા ઓછી થઈ જાય છે. ઈચિંગ આપણને આપણા પોતાના મનોવૈજ્ઞાનિક ચક્રો સમજવામાં, આપણા વ્યક્તિત્વના યિન અને યાંગ પાસાઓને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે. અને મુશ્કેલ સમયમાં પણ એ વિશ્વાસ કે આ પણ એક તબક્કો છે અને તે બદલાશે, તે આશા અને સ્થિતિસ્થાપકતા આપે છે. તે આપણને આત્મચિંતન દ્વારા ઊંડી સમજ કેળવવા પ્રેરે છે.
આ ખરેખર એક અત્યંત ગહન અને રસપ્રદ ચર્ચા રહી. મારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટો આહા મોમેન્ટ એ હતો કે પરિવર્તન એ કંઈક ડરવા જેવી બાબત નથી, પણ તે તો બ્રહ્માંડની મૂળભૂત સર્જનાત્મક શક્તિ છે. જો આપણે તેને સમજીએ અને તેની સાથે કામ કરવાનું શીખીએ તો જીવન ઘણું સરળ અને અર્થપૂર્ણ બની શકે છે.
અને મારા માટે જે વાત વારંવાર સામે આવી તે છે સમય, ટાઈમિંગ અને આંતરિક સ્થિતિનું મહત્ત્વ. બાહ્ય સંજોગો ગમે તે હોય, આપણી આંતરિક તૈયારી, આપણું ચારિત્ર્ય અને યોગ્ય સમયે યોગ્ય પગલું લેવાની ક્ષમતા આ જ ખરા અર્થમાં પરિણામ નક્કી કરે છે. ઉતાવળ કરવી કે તક ગુમાવવી બંને ટાળવા માટે આંતરિક સંતુલન અને પરિસ્થિતિની સાચી સમજ જરૂરી છે. ઈ ચિંગ આ જ શાણપણ કેળવવામાં મદદ કરે છે.
તે આપણને યાદ અપાવે છે કે જીવન એક સીધી લીટીમાં દોડ નથી, પણ એક ચક્રીય નૃત્ય છે જેમાં લય અને સંતુલન ખૂબ મહત્વના છે.
કુશ્રુતાઓ માટે એક અંતિમ વિચાર. ભલે તમે ઈ ચિંગનો ઉપયોગ સિક્કા ઉછાળીને ભવિષ્ય જાણવા માટે ન કરો, પણ જો તમે ફક્ત તેના મૂળ સિદ્ધાંતો, પરિવર્તનની પેટર્ન, યિન યાંગનો સંતુલન, સમયનું મહત્ત્વ, આત્મવિકાસની જરૂરિયાત આના પર ખાલી વિચાર કરો, તો શું તે તમને તમારા જીવનના વર્તમાન પડકારો અને તકોને વધુ સારી રીતે સમજવામાં અને નેવિગેટ કરવામાં મદદ નહીં કરે? જરા વિચારજો.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.